నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్, భగవాన్ అమృతచంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీకా, పూజ్య గురుదేవ్ ప్రవచనం, આ બધાનો આધાર લઈ અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ. સમયસારના સ્વાધ્યાયમાં કર્તા કર્મ અધિકારની ગાથા 86 પછીથી આપણે 54 કળશ સુધી સ્વાધ્યાય કર્યો છે અને 55મો કળશ ચાલે છે. 55મો કળશ બહુ મહત્વનો છે. 55મા કળશમાં એમ કહે છે કે જે આ ભાવ છે કે પરદ્રવ્યો ને હું કરું છું એ અહંકાર રૂપ ભાવ છે અને એવા અહંકાર રૂપ અજ્ઞાનને કારણે જીવ અનાદિથી સંસારમાં રખડે છે. એટલે એવા અહંકાર રૂપ અજ્ઞાનને દૂર કરવાનું છે અને એક વખત એ અજ્ઞાન દૂર થશે અને જ્ઞાન પ્રાપ્ત થશે, સમ્યક્ત્વ પ્રગટ થશે, પછી એ જ્ઞાન ક્યાંય જવાનું નથી અને અજ્ઞાનને કારણે જે બંધ પડતા હતા એવા બંધ હવે પડશે નહીં. એટલે જીવ ક્રમે ક્રમે મુક્તિને લેશે. ગુરુદેવે આ કળશ ઉપર ખૂબ ભાવવાહી પ્રવચન આપ્યું છે, એના કેટલાક અંશો આપણે કર્યા છે, વિશેષ અંશો આજે આપણે કરીએ. પ્રવચન રત્નાકર ભાગ 4, એના પાના નંબર 255, એમાં છેલ્લા પેરેગ્રાફમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે ભગવાનનો માર્ગ અતિ સૂક્ષ્મ છે. લોકો તો બાહ્ય સુખભાવમાં અને પરદ્રવ્યની ક્રિયામાં અનાદિકાળથી અહમપણું કરી રહ્યા છે. એક તો શુભભાવ છે એને ધર્મ માને છે, ખોટી માન્યતા છે, ઊંધી માન્યતા છે. શુભભાવ ધર્મ નથી, શુભભાવ શુભભાવ જ છે. શુભભાવ શુદ્ધભાવ નથી, ધર્મ છે તે શુદ્ધભાવ છે. શુદ્ધભાવથી જુદો શુભભાવ છે જે બંધનું કારણ છે અને શુદ્ધ ભાવ છે તે મુક્તિનું કારણ છે. એટલે બાહ્યમાં જે રાચી રહ્યા છે શુભ ભાવમાં અને પરદ્રવ્યની ક્રિયા હું કરી શકું છું એવા ભાવમાં, પરને હું પરિણમાવી શકું એવા મિથ્યા ભાવમાં અનાદિથી એ અહમપણું કરી અને રાચી રહ્યા છે. પોતાની જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ અહમ, આ હું, આ હું ત્રણેય કાળ રહેવાવાળો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તે હું, એ બાજુ પર રહી ગઈ છે એટલે કે એને ભૂલી ગયા છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા તે અહમ, તે હું એવો અનુભવ રહી ગયો, એટલે કે એવો અનુભવ કરવાનું રહી ગયું, ચૂકી ગયા, ભગવાન આત્માને ભૂલી ગયા, પોતે કોણ છે એનું લક્ષ્ય કર્યું નહીં, એનો નિર્ણય કર્યો નહીં, પોતે ક્યાંથી કેવી રીતે ઉત્પન્ન થયો, કેમ છે એનો વિચાર કર્યો નહીં. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું પ્રભુ એ વાતનો તો વિચાર કર્યો જ નહીં. અને પરમા અને પરમા, પરમા કરવામાં પરમાં ફેરફાર કરવામાં અને શુભભાવમાં જ જીવ પોતાનું જીવન વ્યતીત કરે છે. હું ભગવાન આત્મા એવો અહમ હું આ હું હું જ્ઞાન સ્વભાવી એ વાત તરફ લક્ષ જતું જ નથી, એવી દ્રષ્ટિ થતી નથી, એવા વિકલ્પ પણ આવતા નથી. એટલે એવા અનુભવ વિના, પોતાના સ્વરૂપના ભાન જ્ઞાન અને અનુભવ વિના આ જીવ અનાદિથી પરનું લક્ષ કરીને વિભાવ ભાવે પરિણમતા સંસાર અવસ્થામાં રહ્યો છે. કેવો છે ભગવાન આત્મા? ગુરુદેવ કહે છે કે 17મી અને 18મી ગાથામાં એમ આવે છે કે ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ આનંદ પ્રભુ બાળ ગોપાળ સર્વમાં બિરાજે છે. અને બાળ ગોપાળ તો દેહની અવસ્થા છે, પણ અંદર જ્ઞાયક જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા જ્ઞાયક જે ત્રણેય કાળે જ્ઞાન કરે છે એવો જ્ઞાયક પ્રભુ ત્રણેય કાળ છે છતાં એ છતી ચીજ તરફ લક્ષ જતું નથી, એ બિરાજી રહ્યો છે એનું લક્ષ થતું નથી, એ મોટા ખેદની વાત છે. તે જ્ઞાનની સ્વ પર પ્રકાશક પર્યાયમાં જાણવામાં પણ આવે છે એવો છે. સ્વ પર પ્રકાશક પોતાના જ્ઞાનની પર્યાય છે, એ સ્વને અને પરને બંનેને પ્રસિદ્ધ કરનાર એ જ્ઞાનની પર્યાય છે, એમાં એ સ્વ જાણવામાં આવે છે. એ દરેક સમયે એને જાણવામાં આવે એવો છે, અનુભવમાં આવે એવો છે. સ્વાનુભૂત્યા ચકાસશે, સ્વને અનુભવમાં આવે એવો છે. પણ અજ્ઞાનીની ત્યાં દ્રષ્ટિ નથી, તેથી તે પોતાને માનતો નથી, પોતાના સ્વરૂપને એ સ્વીકારતો નથી કે હું ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાયક છું, એ વાતનો એને સ્વીકાર જ નથી. પ્રભુ, આપણે પુરુષાર્થની વાત કરીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે પુરુષાર્થ એટલે સત્યનો સ્વીકાર. આ પરમ સત્ય છે, જિનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવેલું આ પરમ સત્ય અનંત જીવોએ સ્વીકાર્યું અને એ મોક્ષ માર્ગના પંથે, જેમ તીર્થંકર ભગવાન જિનેશ્વર ભગવાને માર્ગની પ્રરૂપણા કરી એવા પંથે એ ચાલ્યા અને સિદ્ધત્વને પ્રગટ કર્યું. એટલે એ એવો માર્ગ છે, પરમ સત્ય માર્ગ છે, એની આપણે અવગણના કરી રહ્યા છીએ કે આ જીવ ત્રણેય કાળ જ્ઞાયક 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 છે, જ્ઞાન કરવા વાળો છે, એ વાતની અવગણના કરીએ છીએ, એનું દુર્લક્ષ કરીએ છીએ, એના તરફ લક્ષ કરતા નથી અને બહારમાં પરનું લક્ષ કરી અને વિભાવ ભાવ રૂપે આપણું પરિણમન થાય છે. ગુરુદેવ કરુણા કરીને આપણને કહે છે કે ભાઈ, એ જ્ઞાનની સ્વ પર પ્રકાશક પર્યાયમાં જાણવામાં આવે એવો છે, પણ અજ્ઞાનીને ત્યાં દ્રષ્ટિ નથી થતી, તેથી તેને માનતો નથી કે પોતે ભગવાન આત્મા છે. તેને અનાદિથી રાગનું જ શુભ અને અશુભ ભાવનું પરિગ્રહણ છે. અહીં કહે છે કે ભાઈ, રાગનું ગ્રહણ તો અનંતવાર કર્યું, શુભ ભાવ તો અનંતકાળમાં અનંતવાર કર્યા, પણ એ તો ક્ષણિક છે, એ ભૂતાર્થ નથી, એ તો અભૂતાર્થ ચીજ છે, એક સમયનું સત છે. ભગવાન આત્મા જ એક ભૂતાર્થ છે અને એવા ભૂતાર્થના પરિગ્રહણથી આશ્રયથી સમ્યક દર્શન થાય છે. અહીંયા આ એ ભૂતાર્થના પરિગ્રહથી છે, એની જગ્યાએ પરિગ્રહણથી એમ શબ્દ જોઈએ. એ ભૂતાર્થના પરિગ્રહણથી આશ્રયથી સમ્યક દર્શન થાય છે. એક નિશ્ચય નહીંથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જેવો વિષય છે એવા વિષયને દર્શાવનાર નાયક ભગવાન આત્મા, એનું ગ્રહણ કરવાથી, એનો આશ્રય કરવાથી, એનું લક્ષ કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જવાથી સમ્યક દર્શન થાય છે. સમયસારની ચોથી ગાથામાં કહ્યું છે કે રાગની કથા, બંધની કથા તો અનંત વાર સાંભળી છે, એનો પરિચય અને એનો અનુભવ પણ અનાદિ સંસારથી ચાલ્યો આવે છે, કે કંઈ નવું નથી, અનંતકાળથી કેવું જ એને સાંભળવામાં આવ્યું છે. આ જીવને એનો પરિચય છે, પણ શુદ્ધ ભગવાન આત્માનો પરિચય થયો નથી, એની વાત એને સાંભળી નથી, અથવા તો સાંભળી છે તો એનું એણે લક્ષ્ય કર્યું નથી, એના ઉપર એને વિચાર કર્યો નથી, મનોમંથન કર્યું નથી, ચિંતન કર્યું નથી, એનો વિશ્વાસ કર્યો નથી કે પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા ત્રણેય કાળે જ્ઞાયક 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 છે, એવો એને વિશ્વાસ થયો નથી. પછી એનો પુરુષાર્થ ક્યાંથી થાય, એટલે અનુભવ પણ ક્યાંથી થાય? અહીં કહે છે કે ભગવાન એકવાર ગુલાટ ખા, પ્રભુ એકવાર પલટો ખા, ભૂતાર્થને પકડીને ભૂતાર્થનો અનુભવ કરો. ભગવાન આત્મા જ્ઞાયક છે, એ જ ભૂતાર્થ છે, એ જ સત્યાર્થ છે, એને પકડીને એનો અનુભવ કરો. જ્ઞાનની પર્યાયમાં ભૂતાર્થનો અનુભવ કરવો તે સમ્યક દર્શન છે, અને તે ભૂતાર્થ નય છે. ભૂતાર્થ નય દ્વારા ભગવાન આત્મા જેવો છે તેવો અનુભવમાં આવે છે. અરે ભાઈ, આ મનુષ્યપણું મળ્યું અને ભગવાન આત્માનો પાકો નિર્ણય અને અનુભવ ન કર્યો તો જિંદગી એમને એમ વ્યર્થ ચાલી જશે. જેવી પોતાની ચીજ છે તેને અનુસરીને તેનો અનુભવ કરવો એ જ કરવા યોગ્ય છે. આ શેષ જીવનનું કાર્ય એ જ હોવું. અંદરમાં સચ્ચિદાનંદ ભગવાન આત્મા બિરાજે છે, એનો વિશ્વાસ કરી, એનું લક્ષ્ય કરી, એના અનુભવ કરવા માટેનો જ પુરુષાર્થ કરવો જોઈએ. બીજું બધું અકર્તવ્ય છે. એટલે ગુરુદેવે કરુણા કરી અને એમ કહ્યું કે એક વાર ગુલાટ ખા. ગુલાટ શેની ખવડાવવાની છે? ઉપયોગની ગુલાટ ખવડાવવાની છે. ઉપયોગ એટલે કે લક્ષ્ય, જે પરનું લક્ષ્ય કરે છે એ ઉપયોગને સ્વનું લક્ષ્ય કરાવવાનું છે. ઉપયોગ બહારમાં ભમે છે, એને સ્વ તરફ લઈ જવાનું છે. એમ ગુલાટ ખવડાવવાની છે, એમ પલટો કરાવવાનો છે. આગળ પણ ગુરુદેવ કહે છે, અહીંયા 256માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં, કે જો ગુલાટ ખાય તો એક ક્ષણમાં ભૂતાર્થના આશ્રયે સમ્યક દર્શન પ્રગટ થાય છે. જો એવો એ પલટો કરે, એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળે, તો એને એ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવનો અનુભવ થાય છે. અમૃતચંદ્રાચાર્ય સ્વામીએ કહ્યું છે કે છ માસ કર, છ માસ એવો અભ્યાસ કર, એકવાર લગ્ની લગાડ, પોતાના સ્વરૂપની પ્રાપ્તિની લગ્ની લગાડ. શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ ભાવને અનુભવવા માટે થઈ ને પુરુષાર્થ કર, એની જ એકમાત્ર લગ્ની લગાડ. બેનશ્રી બહેને પણ એમ જ કહ્યું છે કે એની લગ્ની લાગવી જોઈએ, અને લગ્ની લાગે તો એ અનુભવમાં આવ્યા વિના ન રહે, જરૂરથી અનુભવમાં આવે. આચાર્ય અમૃતચંદ્ર સ્વામીએ 34મા કળશમાં એ કહ્યું છે કે 6 માસ અભ્યાસ કર, એક વાર લગ્ની લગાડ, તને તત્વની ઉપલબ્ધિ થશે, જરૂર થશે. ઉપલબ્ધિ ન થાય એવી તારી વસ્તુ નથી. સ્વાનુભૂત્યા ચકાસતે, એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે એ તારા જ્ઞાન સ્વભાવથી જુદો નથી, એટલે તને અનુભવમાં આવે એવો છે, એટલે જરૂરથી એની ઉપલબ્ધિ થશે. એ તારી વસ્તુ છે અને એ વસ્તુ ઉપલબ્ધિ ન થાય એવી નથી. 6 માસ લગાતાર પ્રયત્ન કર. ગુરુદેવે આ વાતને, લગાતાર પ્રયત્ન કરવાની વાતને, લગ્ની લગાડવાની વાતને એક ઉદાહરણ દ્વારા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે જેમ માતાની આંગળીથી નાનું બાળક છૂટું પડી જાય, રસ્તામાં ક્યાંક નાનું બાળક છૂટું પડી જાય અને પછી એ શોધતું હોય ત્યારે કોઈ એને પૂછે કે તારું નામ શું, તું ક્યાં રહે છે, તારું ઘર કયું, તારી ફેરી કઈ, તો બાળક કહે કે મારી બા. જે પ્રશ્ન પૂછે એમાં એ મારી બા, મારી બા કહે છે. માતાના વિરહે બાળક પણ એક બાનું જ ચિંતવન કરે છે, બસ બીજી કોઈ વાત નહીં, કોઈ પ્રશ્નનો જવાબ બીજી રીતે નથી આપતો, માત્ર મારી બા, મારી બા, મારી બા એમ એ ચિંતવન કરે છે. એને માતાનો વિરહ સાલે છે, માતાથી એ છૂટો પડ્યો છે અને માતાને મળવું છે એટલે એ મારી બા, મારી બા, મારી બા એક જ વાત લઈને બેઠો છે. તેવી રીતે પ્રભુ, તને અનંતકાળથી આત્માનો વિરહ છે અને આત્મા આત્મા એમ ચિંતવન ન થાય અને એની સમીપ તું ન જાય તો આ જીવન વ્યર્થ ચાલ્યું જશે. અનંતકાળથી આત્માનો વિરહ છે એટલે એવા આત્માની જ લગ્ની લાગવી જોઈએ, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા. જેમ પેલા બાળકને મારી બા, મારી બા એમ થતું હતું એ રીતે પ્રભુ, તને આત્માનો વિરહ છે તો માત્ર હું ભગવાન આત્મા એ જ લગ્ની લાગવી જોઈએ અને આત્મા 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 સિવાય બીજું કોઈ ચિંતવન ન થાય અને એની સમીપ તું ન જાય તો પછી આ જીવન વ્યર્થ ચાલી જશે. માટે એવું ચિંતવન કરી અને એની સમીપ જવાનો તું પુરુષાર્થ ઉપાડે, એ પુરુષાર્થ તારો નિષ્ફળ નહીં થાય. બધા કામો છોડીને આ જ એક કરવા જેવું છે. સ્તુતિ વંદના વગેરે બહારની ક્રિયાના વિકલ્પોને તો 20 રૂપ કયા છે, એ શુભભાવ છે, એ અટકવાના સ્થાન છે, એને લીધે થઈ અને તું ભગવાન આત્માને વિસરી જાય છે, એનું તને વિસ્મરણ થાય છે. ભગવાન અમૃત સ્વરૂપ છે અને પેલા શુભભાવ છે એ અટકવાના સ્થાન, એ ઝેરરૂપ છે, એ ભવબંધનું કારણ છે. તારી ચીજમાં એ ભાવ નથી, તારી ચીજમાં તો એકલું અમૃત ભર્યું છે, ત્યાં તું જા. ગુરુદેવે આગળ પણ ખૂબ સમજાવ્યું છે. પાના નંબર 258 ઉપર અહીંયા 3જા પેરેગ્રાફમાં કહે છે કે કળશ ટીકામાં 6ઠા કળશમાં કહ્યું છે કે ઇમામ નવતત્મ સન્નતિતમ મુક્ત્વા જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ પુણ્ય પાપ આ નવતત્વ જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ પુણ્ય પાપના અનાદિ સંબંધ છે. એ સંબંધને છોડીને જીવ પોતાના સ્વરૂપનો અનુભવનશીલ થાવ. એનો અર્થ એમ છે કે સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વરૂપ પરિણમ્યું છે. આશ્રવ થાય છે, બંધ થાય છે, આ બધું જે થઈ રહ્યું છે એ બધું સંસાર અવસ્થામાં થઈ રહ્યું છે. એ નવ તત્વમાં જીવ તત્વ, અજીવ તત્વ અને અજીવ સાથેનો એનો સંબંધ થતાં જે પર્યાય થાય છે એ પર્યાયની વાત કરી છે. એટલે કે સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વરૂપ પરિણમ્યું છે અને તે તો વિભાવ પરિણતી છે. પોતે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમે તો બરાબર છે, પણ એમ નહીં કરતા એ શુભાશુભ ભાવે પરિણમે છે એટલે એને પુણ્ય અને પાપ એવા આશ્રવ અને બંધ થાય છે. એટલે એ તો બધું વિભાવરૂપ પરિણમન છે. સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવ પરિણતિ છે. તેથી નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. એવી પરિણતિરૂપ જે અનુભવ છે એ મિથ્યાત્વ છે. એવી પરિણતિરૂપ અનુભવને પોતાનો કહેવો, એને પોતાનું સ્વરૂપ માનવું એ મિથ્યાત્વ છે. નવ તત્વના ભેદવાળી દ્રષ્ટિ એ મિથ્યાત્વ છે. એ રૂપે હું છું એમ માન્યતા કરવી એ મિથ્યાત્વ છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, મોક્ષશાસ્ત્ર અર્થાંત તત્વાર્થ સૂત્રનું આ બીજું સૂત્ર. આ સૂત્રમાં એક વચન છે, ત્યાં અભેદની વાત છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, પદાર્થોની યથાર્થ શ્રદ્ધા, જેમ છે તેમ શ્રદ્ધા, જેમ છે તેમ એવો નિર્ણય કઈ રીતે કરશો? તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જેમ પદાર્થો દેખાયા છે એમ માનવું એટલે કે યથાર્થ શ્રદ્ધા કહેવાય. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, પદાર્થોની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા કરવી. યથાર્થનો નિર્ણય કઈ રીતે કરવો? તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં પદાર્થો જેમ દેખાયા છે, જેમ ભાસે છે, એમ જ સમજવા, એમ જ જાણવા અને એમ જ શ્રદ્ધા કરવી. પૂતગળને પૂતગળ માનવું, જીવને જીવ માનવો. પૂતગળના કાર્યો પૂતગળ કરે, જીવના કાર્યો જીવ કરે. ભગવાન આત્મા જ્ઞાયક છે તો એને જ્ઞાયક માનવો, ચેતન છે, જ્ઞાન સ્વભાવી છે એને એમ માનવું. પૂતગળ દ્રવ્ય જળ છે, અચેતન છે, એ જળ સ્વભાવી છે તો એને એમ માનવું. એમ પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન કરવું. અને પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન કરતા જીવના પોતાના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન એમાં આવી જાય છે. એટલે એ સૂત્ર ખૂબ મહત્વનું છે. ગુરુદેવ કહે છે કે સૂત્રમાં એક વચન છે, ત્યાં અભેદની વાત છે. ભૂતાર્થનું ગ્રહણ કરવાથી નવ તત્વની પર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે. ભૂતાર્થનું ગ્રહણ કરવાથી જે નિશ્ચયથી ત્રિકાળ છે એવું પોતાનું સ્વરૂપ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એવા સ્વરૂપનું ગ્રહણ કરવાથી જ્ઞાનની જે પર્યાય થાય છે એમાં નવ તત્વની પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે. એટલે એ યથાર્થ જ્ઞાન છે એને વ્યવહારથી નવ તત્વની શ્રદ્ધા કહેવામાં આવી છે. अथवा भूतार्थनी श्रद्धा करवाथी आ त्रिकाली चीज ते भूतार्थ छे अने संवर आदि नव तत्व छे ते एमा नथी एवं यथार्थ ज्ञान प्रदान थाय छे। नव तत्वनी यथार्थ श्रद्धा एटले त्रिकाली भगवान आत्मानु लक्ष्य करीने भूतार्थनु ग्रहण करीने जे ज्ञान करे छे ए ज्ञानमां नव तत्व जे पर्याय रूपे छे एनुं एने यथार्थ ज्ञान थाय छे। अने ए यथार्थ ज्ञान केवुं छे तो के आत्मामां ए पर्याय नथी, आत्मामां नथी एटले के आत्मद्रव्यनी अंदर एवी कोई पर्याय नथी। संवर आदि नव तत्व छे ए आत्मामां नथी। आत्मा तो त्रणे काल शुद्ध चिदानंद ज्ञान स्वभावी छे, एमां कोई पर्यायना भेद नथी। एमां कोई शुभाशुभ भावने कारणे थता पुण्य अने पापना भेद नथी। बंध नथी, संवर नथी, निद्रा नथी, मोक्ष नथी। ए बधी पर्याय छे अने एवी पर्याय थी जुदो भिन्न भगवान त्रणे काल ज्ञान स्वभावी छे, ए सदाए मुक्त ज छे। एने बंधनी अने मोक्षनी एवी पर्याय छे ज नहीं, एटले ए नव तत्व छे ते एमां नथी एवं यथार्थ ज्ञान अने श्रद्धान थाय छे अने ते सम्यक दर्शन छे। अनुभूतिना काळे मात्र आनंदनो अनुभव थाय छे, पोताना स्वरूपनो अनुभव थाय छे, एमां क्यांय कोई भेदरूप श्रद्धा नथी, भेदरूप वात नथी। अभेद एवा भगवान आत्मानो अनुभव ए मात्र आनंद रूपे थाय छे, एज सम्यक श्रद्धा छे, एज सम्यक ज्ञान छे। अने जेटलो समय एमां ए रहे छे ए निश्चयथी सम्यक चारित्र छे। गुरुदेव आगळ पण कहे छे, कहो भूतार्थ एटले परमार्थ नयनू अर्थात शुद्ध द्रव्यार्थिक अभेद नयनू ग्रहण करवाथी जो ते अज्ञान एक वार पण नाश पामे तो ज्ञान गण आत्माने फरी बंधन केम थाय। एक वार पण स्वसन्मुखपणे अंतरदृष्टि थई पछी એ અંતરદ્રષ્ટિ થયાથી જે જ્ઞાન થાય એ જ્ઞાનનો નાશ થતો નથી। દ્રવ્યનો નાશ થાય તો એવી જ્ઞાન દ્રષ્ટિનો નાશ થાય। ગુરુદેવ એટલા માટે કહે છે કે દ્રવ્યનો નાશ થાય તો દ્રષ્ટિની પર્યાયનો નાશ થાય। એમાં એમ કહેવાનો આશય છે કે એક વખત એવી પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, એની સભાનતા થઈ છે, એ તરફ લક્ષ રહે છે, એવા સ્વરૂપનું મહાત્મા આવ્યું છે તો એ જતું નથી, એટલે દ્રવ્યનો નાશ થાય તો એ જાય, દ્રવ્યનો નાશ થાય નહીં। અને પછી એ રીતે જોઈએ તો એવી જે દ્રષ્ટિ થઈ છે એનો પણ નાશ થાય નહીં। દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાન ઘન સદા મોજૂદ છે, તેથી અનુભવની દ્રષ્ટિનો નાશ થતો નથી। ગુરુદેવ કહે છે કે કેટલી જોરદાર દ્રઢતાની વાત કરી છે, સમ્યક દર્શન પડી જાય એ વાત અહીંયા લીધી નથી, એની તો વાત કરવી જ નથી। સમ્યક દર્શન પડવે પડવાનું થાય આ બધી વાતો જે છે તે અપવાદરૂપ વાત છે, અને ક્યારેક કોકને સહેજ પડવાનું થાય તો એ તરત પાછો પોતે પોતાના સ્વરૂપમાં અનુભવ સહિત ની એ દશાને પ્રાપ્ત કરી લે છે, એવો પુરુષાર્થ ઉપાડી લે છે, એટલે પડવાની વાતને છોડી દો। ગુરુદેવે એટલા માટે પડવાની વાતને લીધી નથી, સમ્યક દર્શનથી પડી જાય એ કોઈ આમ વાત નથી। લાખો કરોડોમાં કોકને પડવાનું થાય તો પછી એને અર્ધ પૂતગળ પરાવર્તન કાળ સુધી રખડવું થાય, પણ ફરી પાછો એ સમ્યક દર્શન સંકેત પ્રગટ કરી લે છે, એટલે પડવાની વાત નથી। આ તો વીરની વાતો છે, ત્યાં કાયરના કામ નહીં. નીચે કહે છે કે ભૂતાર્થનો અનુભવ કરતા એકવાર મિથ્યાત્વનો નાશ થાય તો જ્ઞાનઘન આત્માને ફરીથી બંધ કેમ થાય, થઈ શકે જ નહીં. આવી આ અપ્રતિહત સમ્યક દર્શનની વાત છે. અને આચાર્ય દેવ છે પોતે તો છદ્મસ્થ અવસ્થામાં, પણ એમણે જે આ વાત કરી છે તે અપ્રતિહત સમ્યક દર્શનની જોરદાર વાત કરી છે. આ પંચમ આરાના મુનિનું કથન છે. અમૃતચંદ્ર દેવે 1000 વર્ષ પહેલા આ વાત કરી છે. આત્માને આરા સાથે શું સંબંધ? પાંચમો આરો તો ભલે રહ્યો, પણ એથી આરા સાથે આત્માને શું સંબંધ? એવા અમૃતચંદ્ર ભગવાન આત્માને અનુભવીને આ વાત કહે છે, એટલે એવી જોરદાર વાત પંચમારામાં પણ કહે. આરા સાથે આત્માને ક્યાં સંબંધ છે? જે ત્રિકાળ નાયક ભગવાન આત્મા એ પોતે સદાય શુદ્ધ ભાવે પરિણમી રહ્યો છે, એ જ્ઞાન સ્વભાવી છે, એને આરો શું કરવાનો છે? એટલે આત્માને પંચમારાથી શું સંબંધ છે? બહુ ઊંચી વાત કરી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને 1000 વર્ષ પહેલા. કે અપ્રતિહત સમ્યક દર્શનની આ વાત છે. અપ્રતિહત એટલે કે જાય નહીં, પડવાનું થાય નહીં, એવું આ સમ્યક દર્શન છે. એક વખત પ્રભુ એને પ્રાપ્ત કરી લે એવું જ્ઞાન કર. એક તો ભૂતાર્થના પરિગ્રહણની વાત કરી, અને બીજી વાત એ કરી કે એકવાર મિથ્યાત્વનો નાશ થાય પછી મોહ ફરીથી ઉત્પન્ન નહીં થાય, ફરી બંધન નહીં થાય. ચારિત્રના દોષનો થોડો બંધ છે, પણ તે મુખ્ય નથી. ચારિત્રનો દોષ તો કરત જ નિવારી શકાય એવો છે. શ્રદ્ધાનો દોષ છે, એને નિવારવો બહુ અઘરો છે. એક વખત સમ્યક શ્રદ્ધા જેને થઈ છે, એને ચારિત્રમાં ક્યાંક કોઈક જગ્યાએ દોષ હશે તો એ પોતે પોતાની શ્રદ્ધા દ્વારા એને દૂર કરશે. અષ્ટપ્રૌઢમાં એ વાત આવે છે. એટલે અહીંયા પણ કહે છે કે ચારિત્રના દોષનો થોડો બંધ છે, પણ તે મુખ્ય નથી. અલ્પ સ્થિતિ રસ પડે છે, સ્થિતિબંધ પણ ઓછો છે, રસ પણ એટલે તીવ્રતા પણ એમાં ઓછી હોય, કેમ કે દ્રષ્ટિ સમ્યક છે, શ્રદ્ધા સાચી થઈ છે. એટલે જે બંધ પડે છે એવા અલ્પ બંધને તો બંધ પણ ગણવામાં આવ્યો નથી. હવે કંઈ અનંતાનું બંધી બંધ પડતા નથી. અને જો મુનિ છે તો એને ત્રણ કસાયનો અભાવ થયો છે, અને એને તો જે બંધ પડે છે તે તો અતિ 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 અલ્પ બંધ પડે છે. પ્રભુ, તું જેમાં ઉદય ભાવનો પ્રવેશ નથી એવા જ્ઞાનઘન આત્મા છો, એનો સ્વીકાર કરી અને એને પ્રગટ કરવાનો પુરુષાર્થ કર. જેમાં ઉદય ભાવનો પ્રવેશ નથી એવો જ્ઞાનઘન આત્મા, જ્ઞાનઘન આત્મા કેવો છે? એમાં ઉદય ભાવનો પ્રવેશ નથી, છતાં પણ તું વર્તમાનમાં ઉદય ભાવે વર્તી રહ્યો છે, ઉદય ભાવે પરિણમન કરી રહ્યો છે, તો કરુણા કરીને આચાર્ય ભગવાન અને ગુરુદેવ કહે છે કે ભાઈ, તારા સ્વભાવમાં તો એવો કોઈ ઉદય ભાવ નથી, કોઈ ભાવ તારામાં નથી. ઉદય ભાવ પણ નથી, ઉપશમ ભાવ પણ નથી, ક્ષાયિક ભાવ પણ નથી, ક્ષયોપશમિક ભાવ પણ નથી. તું તો પરમ પારિણામિક ભાવ છો. એટલે ભગવાન આત્મા એ જ્ઞાનઘન આત્મા છે, એની અંદર એવો ઉદય ભાવ નથી. શા માટે ઉદય ભાવે તું પરિણમન કરી રહ્યો છે? જે ભાવ તારો નથી એવા ભાવે તું શા માટે પરિણમન કરે છે? એક વખત એવા જ્ઞાનઘન આત્માનું યથાર્થ જ્ઞાન થાય પછી એ જ્ઞાન ક્યાંય જતું નથી રહેતું. અને જો જ્ઞાન ન જાય તો પછી પેલા અજ્ઞાનને કારણે થતા બંધ એ પણ ક્યાંથી થશે? અપ્રતિહત ક્ષયોક્ષમ શંકિત છે, તે ક્ષાયિક શંકિત સાથે જોડાઈ જશે. પહેલા ઉપશમ શંકિત હોય, ક્ષયોક્ષમ, અને પછી એ ક્ષાયિક થાય છે. એટલે આ શંકિતમાંથી પડવાનું નથી થતું, અહીં પડવાની વાત કરી નથી, જે ચડ્યા તે પડે કેવી રીતે? ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે, જે ચડ્યા તે પડે કેવી રીતે? ભગવાન ચિદાનંદ પર આરૂઢ થયા તે કેમ પડે? અરે આ તો વીરોનો વીર પંથ છે, કાયરના અહીં કામ નથી. કોઈ પડી જાય તો, અરે અહીં પડવાની ક્યાં માંડી, પડવાની વાત જ નથી. અને મને યાદ છે કે આ પ્રવચન મેં જ્યારે સાંભળ્યું હતું ત્યારે આ વાત મને બહુ બેસી ગઈ હતી. 2 વર્ષ પહેલા શિકાગો જવાનું થયું અને ત્યાં સમ્યક્ત્વ સંબંધી વાત હતી, સમ્યક દર્શનની વાત હતી, કદાચ સમ્યક્ત્વનો પુરુષાર્થ કે એવો વિષય કંઈ હતો, અને એમાં સમ્યક દર્શનની વાત કરી તો પ્રશ્નરૂપે કોઈએ પૂછ્યું કે પણ એમાં પડવાનું થાય ને, પડવાની વાત લીધી અને એમને કહ્યું કે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી રખડવાનું થાય છે ને આ બધું. મેં કહ્યું પ્રભુ જે અપવાદરૂપ વાત છે, ગુરુદેવે એના સંબંધી કોઈ વિસ્તાર પણ કર્યા નથી, અને જેનો મહિમા ગાયો છે એ સમ્યક્ત્વ, એને માટે તમે આ વાત છોડી દો. કોઈકને ક્યારેક ક્યાંક થાય એને માટે થઈને તમે આ શું લઈને બેઠા છો? મને ખ્યાલ છે કે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ સુધી કોઈક જીવને એ રખડવાનું થાય, બાકી તો અલ્પકાળમાં એ પાછો પોતે ચોથા ગુણસ્થાને આવી જાય છે. ચોથેથી પડી અને એ અલ્પ સમય માટે થોડી ક્ષણો પૂરતો એ નીચે જાય છે અને પાછો એ આવી જાય છે. બસ આવું થાય છે, વધારે બીજું કંઈ થતું જ નથી. અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ સુધી પડવાની વાત છે એ તો સિદ્ધાંત અપેક્ષાએ અપવાદરૂપે જે વાત છે તે લેવામાં આવી છે. એટલે ગુરુદેવ પણ એ વાતને અહીંયા કહે છે કે ભાઈ પડવાની ક્યાં તું માંડીને બેઠો છે, અહીંયા તો ચડવાની વાત છે. જે ભગવાન આત્મા ચિદાનંદ પર આરૂઢ થયો એને પડવાનું ક્યાંથી હોય? એ વીરનો પંથ છે, એ કાયરના કામ નથી. તું એકવાર એનો અનુભવ કર, પછી જો. બહુ સરસ વાત છે. હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાંથી આપણે કેટલાક અંશો લઈએ. પાના નંબર 260 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે પોતાના ત્રિકાળી સ્વભાવને ભૂલીને રાગ અને પરવસ્તુ મારા છે અને હું તેનો કરતા છું એવું મોહરૂપી અજ્ઞાન અનાદિનું છે. આમ તો અજ્ઞાન એક એક સમયનું છે. એક સમયે અજ્ઞાન છે, બીજા સમયે બીજું અજ્ઞાન છે, ત્રીજા સમયે ત્રીજું, એમ પરંપરાથી પ્રવાહરૂપે અજ્ઞાન અનાદિનું છે. અનાદિથી એને અજ્ઞાન ચાલ્યું આવે છે. અજ્ઞાનની પર્યાયનો પ્રવાહ અનાદિ છે, તેથી અજ્ઞાન અનાદિનું કહ્યું છે. એવી પર્યાયને ગ્રહણ કરવી તે પર્યાય બુદ્ધિ છે. પરનું લક્ષ્ય કરતાં જે ભાવ થાય છે એ બધો અજ્ઞાન છે. સ્વથી ચ્યુત થઈને, સ્વમાંથી નીકળીને પરનું લક્ષ્ય કરતાં, અરે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું પણ લક્ષ્ય કરતા જે શુભ ભાવ થાય છે તે શુભ ભાવ પણ પોતાના સ્વરૂપથી જુદો વિભાવ ભાવ છે. અને એ પર્યાયનું લક્ષ્ય કરવાથી પર્યાય બુદ્ધિ થવાય છે અને ત્યાં અટકવાનું થાય છે, એટલે સ્વરૂપમાં જવાતું નથી. એ પર્યાયનું એકાગ્ર થઈ અને લક્ષ્ય કરી શકાતું નથી, એ ક્ષણિક વસ્તુ છે. એટલે આવી પર્યાય બુદ્ધિનો ત્યાગ કરીને ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યનું ગ્રહણ કરવું, ત્રિકાળી નાયક સ્વભાવ ભગવાન આત્મા સિદ્ધ સમાન, એનો સ્વીકાર કરી અને એનું લક્ષ્ય કરી અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી અને એમ એવા આત્મદ્રવ્યનું ગ્રહણ કરવું, તે જૈન ધર્મ છે, તે મોક્ષનો માર્ગ છે, તે પર્યાય છે. પણ તેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. આવી પર્યાય કે જેમાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રહી છે, આવો ઉપયોગ કે જે ઉપયોગ સૂક્ષ્મ છે અને તેને પરમાર્થ નયનું ગ્રહણ કહે છે. અહીં ભાવાર્થમાં પરમાર્થ નયનું ગ્રહણ એમ એક જ શબ્દ લીધો છે. ટીકામાં 4 શબ્દ લેવામાં આવ્યા છે. ભૂતાર્થ, પરમાર્થ શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને અભેદ નય, એમ ચાર શબ્દ લીધા છે અને એનું ગ્રહણ એમ વાત કરવામાં આવી છે. એ બધાનો એક જ અર્થ છે, વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય છતી મોજુદગીવાળી ચીજ મહાપ્રભુ છે. ગુરુદેવ વારંવાર એમ કહે છે કે છતી ચીજ છે એને છોડીને તું ક્યાં બહારમાં જાય છે, વસ્તુ અંદરમાં પડી છે, છતી પડી છે, હયાત છે, ત્રિકાળ સત્ય છે, એને છોડીને તું એક સમયનું સત્ય એવી વિભાવ ભાવ પર્યાયમાં કેમ રાચી રહ્યો છે. છતી ચીજ મોજુદગી વાળી છે, છે છે ને છે, હોવા પણ છે, એનું અસ્તિત્વ ત્રિકાળ છે. એ નિત્ય ભગવાન આત્મા ત્રિકાળક નાયક એવો ને એવો અનાદિનો છે, એવી છતી ચીજને છોડીને એનું લક્ષ છોડીને ત્યાંથી ચ્યુત થઈને પ્રભુ તું કેમ બહારમાં જાય છે. તેને જેવી છે તેવી જ્ઞાન અને શ્રદ્ધામાં લઈને અનુભવ કરતા મિથ્યાત્વનો નાશ થાય છે અને સમ્યક્ત્વ ઉપજે છે. જ્ઞાનનો સ્વભાવ જ સ્વ પર પ્રકાશક છે, તેથી અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં સ્વ એટલે પોતાનો આત્મા સદા જાણવામાં આવે જ છે. લોકોને પ્રશ્ન થાય છે કે કેમ કરી અને સ્વરૂપમાં જવું, અજ્ઞાન અવસ્થામાં કેમ કરીને પોતાના આત્માને અનુભવવો. ગુરુદેવ એની ચાવી બતાવે છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાનનો સ્વભાવ જ સ્વ પર પ્રકાશક છે, એ સ્વને અને પરને બંનેને પ્રસિદ્ધ કરનારો છે, એને પ્રકાશનારો છે. તેથી એ અજ્ઞાનીને પણ એના જ્ઞાનની પર્યાયમાં સ્વ એટલે પોતાનો આત્મા સદા જાણવામાં આવે છે. જો એનું લક્ષ કરે, એને પ્રતીતમાં લે, તો એની પ્રતીતિ થાય એવો એ ભગવાન આત્મા હંમેશા છે, છે છે ને છે, છતી ચીજ છે. એનું જો લક્ષ કરવામાં આવે તો એ જરૂરથી પકડાય એવો છે, પરંતુ તેની દ્રષ્ટિ સ્વ ઉપર જતી નથી. એની દ્રષ્ટિ રાગ અને પર્યાય ઉપર જ રહે છે, એને પ્રમાદ રહે છે. બહુમાં બહુ તો એ શુભભાવથી સંતોષાઈ જઈ એને ધર્મ માની અને એમ જ જીવન વ્યતીત કરી નાખે છે. પણ શુદ્ધ ભાવમાં જવાનો, પોતાના સ્વરૂપને પામવાનો એ ક્યારેય પુરુષાર્થ જ નથી કરતો. મૂળ વાત પુરુષાર્થની ઉણપ છે, બીજી કઈ વાત નથી. એટલે ગુરુદેવ કહે છે કે પરંતુ તેની દ્રષ્ટિ સ્વ ઉપર જતી નથી, તેની દ્રષ્ટિ રાગ અને પર્યાય ઉપર જ રહે છે. તેથી પોતાને પોતે જણાતો હોવા છતાં દ્રષ્ટિ અન્યત્ર એટલે બીજે રહેતી હોવાથી અજ્ઞાની હું આ આત્મા છું એમ માનતો નથી, સ્વીકારતો નથી, શ્રદ્ધતો નથી. પોતે છે હોવા પણ છે, દરેક સમયે પોતાને ખ્યાલમાં આવે એવો છે, એ જ્ઞાન કરનારો છે, સમયે સમયે એ જ્ઞાન કરનારો છે. તે છતાં પણ એને એ લક્ષમાં લેતો નથી, એની તરફ દ્રષ્ટિ કરતો નથી. એટલે એવા અજ્ઞાનીને હું આ આત્મા છું એમ શ્રદ્ધા થતી નથી, એમ અનુભવ થતો નથી. એવા અજ્ઞાનીને કહે છે કે ભાઈ તારી મહત્તા અપ્રમ પાર છે, તારી એટલે તું ભગવાન આત્મા છો, તારા શુદ્ધ નિર્મળ સ્વરૂપની મહત્તા છે. વર્તમાન પર્યાય તારી ગમે તે હોય, પરંતુ તારા શુદ્ધ સ્વરૂપનું મહાત્મ સિદ્ધ ભગવાનથી કંઈ ઓછું નથી. ત્રણ લોકનો નાથ અનંત ગુણની સમૃદ્ધિથી ભરેલો તું ચિદાનંદ ભગવાન છો, કોઈ વાતે તું અધૂરો નથી, પૂર્ણ છો, જ્ઞાન સ્વભાવી ભગવાન છો. તારી દ્રષ્ટિ તું ત્યાં સ્થાપ. વર્તમાન પર્યાય છે તે પર્યાયને ભૂલીને, તારા લક્ષને ત્યાંથી પલટાવીને, તારા ઉપયોગને તું એવા ચિદાનંદ ભગવાન આત્માનો વિશ્વાસ આણીને ત્યાં લઈ જા. એટલે તારી દ્રષ્ટિને તું ત્યાં સ્થાપ. તેમ કરવાથી મિથ્યાત્વનો નાશ થશે, મિથ્યા માન્યતાનો નાશ થશે. કેમ નાશ થશે? કેમ કે તને જ્ઞાન થશે, તારા સ્વરૂપનો અનુભવ થશે, એટલે તારી શ્રદ્ધા પલટાઈ જશે. મિથ્યા ઊંધી શ્રદ્ધા જે છે એ ચાલી જશે, તને સમ્યક શ્રદ્ધા થશે, તને સમ્યક દર્શન થશે. અને પછી ફરીથી એ પેલી મિથ્યા શ્રદ્ધા થશે જ નહીં, ફરીથી મિથ્યાત્વ આવશે જ નહીં, રાગ અને પર્યાય પરથી દ્રષ્ટિ હટાવીને તારી ચૈતન્યમાં ટીકાળી ચીજ એના પ્રતિ દ્રષ્ટિ કર્યા પછીથી તને જે અનુભવ થશે એ અનુભવ પછીથી તારી શ્રદ્ધા બદલાઈ જશે, તારી સમ્યક શ્રદ્ધા થશે. પછી તને આ પર્યાયમાં, આ પરમાં, આ પરદ્રવ્યમાં, પરદ્રવ્યના કાર્યો કરવામાં ક્યાંય કોઈ જગ્યાએ તારું કરતાપણું કે તારી રૂચિ રહેશે નહીં. એવો તું ભગવાન આત્મા ચૈતન્યમય ત્રિકાળ ચીજ છો, એના પ્રત્યે તું દ્રષ્ટિ કર. શ્રદ્ધાની પર્યાય કંઈ જાણવાવાળી નથી, એ જાણતી નથી. જાણે છે તો જ્ઞાનની પર્યાય, જાણવાવાળી પર્યાય તો જ્ઞાનની છે. શ્રદ્ધાની પર્યાય છે એ કંઈ જાણતી નથી, જાણે છે તો જ્ઞાનની પર્યાય. શ્રદ્ધાની પર્યાય સ્વ તરફ ઝુકાવથી દ્રવ્યની શ્રદ્ધા થાય છે. શ્રદ્ધાની પર્યાય અનાદિથી પર તરફ રાગ અને નિમિત્ત તરફ ઝૂકેલી છે, બહારમાં ને બહારમાં રહી છે. એની આસપાસમાં જે સંયોગો છે એ સંયોગોમાં ઉદયને કારણે જે જે ઉદગળની દશાઓ થઈ રહી છે, પરના જે કંઈ કાર્યો થઈ રહ્યા છે એ બધા તરફ એની દ્રષ્ટિ રહી છે. અને એમાં જે કંઈ થઈ રહ્યું છે એ જાણે કે એને ઉપયોગી હોય, એમાં કંઈક લાભદાયી હોય એમ એમ માનીને એ નિમિત્ત તરફ એની દ્રષ્ટિ રહી છે. અને એના તરફ એનો જે રાગ વર્તે છે એ તરફ એની દ્રષ્ટિ ઝૂકેલી છે. એટલે એની એને શ્રદ્ધા છે. એટલે એ શ્રદ્ધાની પર્યાય જે છે એ સ્વ તરફ નથી, પણ શ્રદ્ધાની પર્યાય અનાદિથી પર તરફ એટલે રાગ અને નિમિત્ત તરફ ઝૂકેલી છે. તે શ્રદ્ધાની પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ ઝૂકે તો દ્રવ્ય જ તેની શ્રદ્ધામાં આવે છે અને તેનું જ નામ ધર્મ છે, એ જ મોક્ષનો માર્ગ છે. આ શ્રદ્ધાની પર્યાય દ્રવ્ય તરફ ઝૂકે કઈ રીતે? આ શ્રદ્ધાની પર્યાય સમ્યક થાય કઈ રીતે? આ શ્રદ્ધાની પર્યાય પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવાથી સમ્યક થાય છે. પોતાના સ્વરૂપનું મહાત્મ્ય આણીને એવા સ્વરૂપનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરવાથી, ધ્રુવનું લક્ષ્ય કરતા, જ્ઞાન દર્શનના ઉપયોગને તે તરફ ઢાળતા એ સમ્યક થાય છે. શ્રદ્ધામાં આ દ્રવ્ય છે એવું જ્ઞાન નથી, એ જ્ઞાનની પર્યાય એક જ્ઞાન કરવા વાળી છે. શ્રદ્ધામાં આ દ્રવ્ય છે એવું જ્ઞાન નથી, શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ વળી ત્યાં આ આત્મા તે જ હું એમ ભગવાન આત્માની પ્રતીતિ થઈ તે સમ્યક દર્શન ધર્મનું પહેલું પગથિયું છે. આ હું એવો જે અનુભવ, બધાથી જુદો, ભિન્ન પર્યાયથી પણ જુદો, સર્વ અન્ય ભાવથી જુદો ભગવાન આત્મા આ હું એમ એ અનુભવ એટલે શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ થઈ એમ કહેવાય. એવો અનુભવ નથી તો સાચા અર્થમાં એ શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ થઈ જ નથી. અને એવો અલૌકિક આનંદ આવતો નથી તો એ સાચા અર્થમાં એ શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ નથી થઈ. એટલે જેને શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ થઈ છે ત્યાં એને આત્મા તે જ હું એમ ભગવાન આત્માની પ્રતીતિ થાય છે. અને એ પ્રતીતિ તે સમ્યક દર્શન છે, ધર્મનું પહેલું પગથિયું છે. અને સાથે જે અનુભૂતિ છે, જે આનંદરૂપે અનુભવ થાય છે, તે અનુભૂતિ છે એ એને એમાં ખ્યાલમાં આવે છે, જ્ઞાનમાં એવા એ અનુભવને પ્રાપ્ત કરે છે. અહીંયા 261માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં ઝુકાવ કરવાથી જે ભૂતાર્થનો અનુભવ થયો તે અનુભવથી મિથ્યાત્વનો નાશ થાય છે. કષાયની મંદતાથી મિથ્યાત્વનો નાશ નથી થતો. કષાયની મંદતાથી એ મિથ્યાત્વ જતું નથી. કષાયો મંદ પડે એટલે મિથ્યાત્વ જાય એમ નથી. કષાયની મંદતા હોય તો અનંતાનુબંધી અને દર્શન મોહનો રસ થોડો પડે, ઓછો રસ પડે, પણ એ કાંઈ ચીજ નથી. એને જે કરવાનું છે એ વાત એમાં નથી. એને તો મિથ્યાત્વનો નાશ કરવાનો છે. એટલે રાગ મંદ થાય એ કાંઈ વસ્તુ નથી. શુભના કાળમાં મિથ્યાત્વનો રસ મંદ હોય, અને મંદ હોય તો હો, પણ એનાથી કાંઈ મિથ્યાત્વનો નાશ થતો નથી. શુભ ભાવમાં હોઈએ, પૂજા ભક્તિના ભાવમાં હોઈએ, તો એ વખતે મિથ્યાત્વનો રસ મંદ હોય, પણ એથી કરીને એ મિથ્યાત્વનો નાશ નથી થયો, શ્રદ્ધા સમ્યક નથી થઈ. હજી જ્ઞાનમાં એને એવો સમ્યક અનુભવ થયો નથી, એટલે શ્રદ્ધા પણ હજી સમ્યક થતી નથી. શુભભાવ પૂરો થાય એટલે ફરી પાછી એની એ જ મિથ્યા માન્યતાઓ એ વખતે બહારમાં આવે છે, એનું લક્ષ બહારમાં રહે છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે શુભના કાળમાં એ વખતે મિથ્યાત્વનો રસ મંદ હોય, પણ એનાથી કાંઈ મિથ્યાત્વનો નાશ થતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે, અને તે અનંત તીર્થંકરોએ એમ જ જાણી છે અને કહી છે. એટલે કે પોતે એમ શુદ્ધ ભાવે પરિણમ્યા છે, શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવે પોતે પરિણમ્યા છે. અને છેલ્લે કહે છે કે એકવાર જ્ઞાન થઈને ક્ષાયિક શંકિત ઉપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહીં આવતા મિથ્યાત્વનો બંધ પણ ન થાય, અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે, એટલે કે ન જ રહે. મોક્ષ જ થાય એમ જાણવું. મિથ્યાત્વ છે એ જ આશ્રવ બંધ છે. શક્તિરૂપ સ્વભાવનો મોક્ષ સ્વરૂપ સ્વભાવનો અનુભવ થયો તેને વ્યક્તિરૂપ મોક્ષ થશે જ. શક્તિરૂપ સ્વભાવનો એ જ મોક્ષ સ્વભાવ છે, મોક્ષ સ્વરૂપ છે, એનો જ એને અનુભવ થયો છે. સમ્યક દર્શનમાં એવો અનુભવ થાય છે, એવો જ એને અનુભવ થયો છે, એને પછી વ્યક્તિરૂપ મોક્ષ થશે જ. એટલે પડવાની તો વાત જ નથી. પડવું પડવું લઈને લોકો બેઠા છે ને, હજી પ્રગટ તો કર્યું નથી ને પડવાની વાત કરે છે. હજી ટ્રેનમાં ચડ્યો નથી ને ટ્રેનમાંથી પડવાની વાત, મૂર્ખામીની વાતો કરે છે. પ્રભુ, આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુદેવે ઘણી સુંદર વાત કરી છે, ફરી ફરીને આ વાંચી જવા જેવું છે, અને એમાંથી જે આશય ગુરુદેવે આપણને જણાવ્યો છે એને ગ્રહણ કરવાનો છે.
હવે સુખદામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ દેવર તે જયતે પ્રણમુ પદ દેવ